ගරු අනුරපි දර්ශනය අප ගරු මන්තුම ඔබතුමාට තිබෙන විනාඩි 17ක කාලයක්.
ගරු මුලාසනාරුවට සභාපත්තුමනි, ඉතාමත්ම වැදගත් පනතක් අදාපි සම්මත කරන්න, විශේෂයෙන්ම නවීන ලෝකයට ගැලපෙන පරිදි අපේ විදුලි සන්දේශන නියාමනය කිරීමේ අරමුණු ඇතුව තමයි මේ පනත අද සම්මත කරන්න අපි බලාපොරොත්තු වෙන්නේ. මට මතකයි 1997 මම එතකොට විදුලි සන්දේශ තැපැල් ජනමාධ්‍ය නියෝජ්‍ය ඇමතිවරයා හැටියට වැඩ කරන කාලේ, එවකට ඇමතිවරයා හැටියට වැඩ කරමු ගරු මංගල සමරවීර ඇමතිතුමා යටතේ, සහ එවකට ජනාධිපතිව හිටපු චන්ද්‍රිකා කුමාරතුංග මැතිණියගේ අදහසක් ඇතුව අපි මේ විදුලි සන්දේශ නියාමනය කරමින් විදුලි සන්දේශ දෙපාර්තමේන්තුව ශ්‍රී ලංකා ටෙලිකොම් වශයෙන් අපි කොටස් හිමි සමාගමක් බවට පත් කෙරුවා. ඒ කාලේ මට මතක් වෙන්නේ ඉස්සර අපිට තිබුණ ප්‍රධාන ප්‍රශ්නයක් තමයි ටෙලිෆෝන් ලබා ගැනීම සඳහා එන පිරිසට අවශ්‍ය කරන ලිපි ලබා දීම තමයි අපි කෙරුවේ. ඊට පස්සේ ටෙලිකොම් සමාගම ඇති වුණාට පස්සේ විශේෂයෙන් එකේ කොටස් වලින් 35% අරගත්තේ ජපානයේ NTT සමාගම. ඒ යුගයේ තිබුණු තාක්ෂණය අනුව ලංකාවේ ඉතාමත්ම දියුණු ආකාරයට මේක පත් කෙරුවා. මම අතර මතක් කරන්න ඕනේ ඒ අය තමයි මේ ලයින්ස්මන්ලා කාර්ය පිටස්තරයට දීලා ප්‍රධාන කාර්යයන් තමන් වෙත තියාගෙන අවුට්සෝසින් මොඩලයක් හදලා ඒ හරහා මේ විදුලි සන්දේශ අංශය දියුණු කෙරුවේ. හැබැයි අවාසනාවකට වගේ ඊට පස්සේ ඒ අයට යන්න වුණා ලංකාවෙන්. ඒ කොටස් ලබාගත්ත ඊළඟ පිරිස මැලේසියානු සමාගමක් කරගෙන තියෙන්නේ. ඒ අය අර එදා කරපු කාර්ය වෙනුවෙන් මේ විදුලි සන්දේශ ක්ෂේත්‍රයට කටයුතු කරන්නේ නැහැ. අද ගත්තොත් ලංකාවේ විදුලි සන්දේශ අංශය විශේෂයෙන්ම ටෙලිකොම් සමාගම්, පෞද්ගලික සමාගම් සහ අනිකුත් සමාගම් අතර තියෙන මිල පිළිබඳ තරඟය නිසා මට නම් හිතෙන්නේ ලංකාවේ සන්දේශ කටයුතු පිළිබඳ ලොකු අර්බුදයක් නිර්මාණය වෙලා තියෙනවා කියලා මේ වෙනකොට. ඒ කියන්නේ ඩිජිටල් අවකාශය තුළ ඇතිවිය යුතු වෙනස්කම් හුඟක් කිරීමට අපිට අසමත් වෙලා තියෙන්නේ. මේ සමාගම් අතර තියෙන තරඟයේදී විදුලි සන්දේශ කොමිෂන් සභාව තමන්ගේ යුතුකම් කොටස හරියට ඉටු කරපු නැති නිසා කියලා. මොකද විදුලි සන්දේශ කොමිෂන් සභාවට ලොකු බලයක් තියෙනවා. මේ දැනට තිබුණු පනතේ තිබුණා මේ තරංකාරීත්වය පාලනය කරන්න, වාගේ මේ තරංකාරීත්වය හරියාකාරව ක්‍රියාත්මක කරන්න. මම විශ්වාස කරන්නේ නැහැ විදුලි සන්දේශ කොමිෂන් සභාව ඒ කාර්යය කරා කියලා. මට තේරෙන දේ තමයි ලංකාවේ මොන වෙනස ඇති කෙරුවත්, මොන පනත් ගෙනාවත්, මොන අදහසකින් අපි මේ පාර්ලිමේන්තුවේ කටයුතු කෙරුවත් මේකේ ආපෞසරයක් පුද්ගලයෝ අතර යනකොට ඒ පුද්ගලයින්ගේ ක්‍රියාකාරීත්වය අපි දරන අදහසට සම්පූර්ණ වෙනස් අදහසක් බවට පරිවර්තනය වෙනවා. එනිසා මේ පනත් වලින් තව බලතල දුන්නත් විදුලි සංදේශ කොමිෂන් සභාවට මම හිතන්නේ සාර්ථක වෙයි කියලා. විදුලි සංදේශන කොමිෂන් සභාවේ සංයුතිය වෙනස් කරන්නේ නැතුව මේක තියෙන තත්ත්වය අනුව අධ්‍යක්ෂක මණ්ඩල පත්වීම් අරවාදී කටයුතු වලින් අපි බලාපොරොත්තු වෙන ක්‍රමවේදය සම්පූර්ණයෙන්ම නැතුව යනවා. මේ පාර්ලිමේන්තුව මං හිතන්නේ හැම පනත්තක්ම සම්මත කරන්නේ ලොකු මේ අදහසක් ඇතුව. ඒ අදහස විදුලි සන්දේශ කොමිසම ඇතුළට බලය ගියාට පස්සේ ක්‍රියාත්මක වෙනවද කියන එක ගැන මට ලොකු සැකයක් තියෙනවා. එහෙම තිබුණා නම් මේ වෙනකොට ලංකාවේ විදුලි සන්දේශ සේවයේ විශාල දියුණුවක් ඇති වෙන්න ඕනේ, විශේෂයෙන් තාක්ෂණික පැත්තෙන් කටයුතු කරන්න. දැන් අද ගත්තොත් අපි රජයේ කටයුතු කරනකොට අපි හුඟක් වෙලාවට ඒ සර්විස් ප්‍රොවයිඩර්ස් ලැතිද අරගන්නේ හුඟක් පිටරටින්. අපිට තාමත් බැරි වුණා අපිට ඒවා අපේ රටේ නිර්මාණය කරන තැනකට ගේන්න. ඒකට එක හේතුවක් තමයි අපේ විදුලි සන්දේශ අංශ හුඟක්ම ඩිජිටල් අංශය ප්‍රවර්ධනය කිරීම වෙනුවට වෙනත් අංශවලට තමයි තමන්ගේ අදහස ඇති කරලා තියෙන්නේ. අදහස එහෙම නැත්නම් ඒගොල්ලන්ගේ ක්‍රියාත්මක වීමේ ක්‍රමය ඇති කරලා තියෙන්නේ. ඒ නිසා මට හිතෙනවා එදා 1997 මේ විදුලි සන්දේශ පනත මගින් නියාමනය කිරීමට දීලා තියෙන බලතල හරියට පාවිච්චි කරුවා නම් අද මේ රටේ දුරකථන කර්මාන්තය විතරක් නෙමෙයි, ඒ දුරකථන කර්මාන්තයත් එක්ක තියෙන ඩිජිටල් අවකාශයත් මීට වඩා බොහොම පුළුල් තැනක තියෙන්න තිබුණා කියලායි මගේ අදහස වුණේ. ඉතින් ඒ නිසා මට ඒ වගේම අපි කල්පනා කරන්න ඕනේ මේ අපේ රටේ මේ තියෙන හුඟක් ප්‍රශ්න වලට දින වික්‍රම විසඳුම් මම මෙතන කලින් කතා කරපු මන්ත්‍රීවරු කිව්වා වගේ අපි මේක ඩිජිටල් අවකාශය පාවිච්චි කිරීම අඩු ගානේ අපිට අපි මේ ඒ සඳහා අවශ්‍ය කරන වැඩපිළිවෙළ රාශියක් තිබෙනවා ක්‍රියාත්මක කරන්න. නමුත් අපි තාම පසුගාමීව තමයි ඉන්නේ. හොඳම උදාහරණය තමයි ඊයේ පෙරේදා අපිට තිබුණු මේ විදුලි සංදේශන මේ ආගමන විගමන පනත යටතේ, ඒ කියන්නේ වීසා ලබා ගැනීම පිළිබඳ ගැටලුවේදී අපිට තවත් සමාගමකට දෙන්න උනේ ගොඩක් වෙලාවට අපේ දුරකථන සමාගම් වල රජයේ සත් දුරකථන සමාගම් තමන්ගේ කොටස් ඉටු කරා කියලා මම විශ්වාස කරන්නේ නැහැ. විශේෂයෙන්ම මේ සමාගමට එහෙම නැත්නම් මේ විදුලි සංදේශ නියාමන කොමිෂන් ලංකාවට ගෙන්නන සෑම උපකරණයක් ගැනම තත්ත්ව පරීක්ෂණයක් කරන්න ඕන කියලා නියමයක් තියෙනවා. නමුත් අද තමුන්නාංශ බලන්න ටෙලිකොම් සමාගම ගෙන්නන මේ පීඕ ටීවී වලට ගෙන්නන උපකරණවල මොනම තත්ත්ව සාධකයක්වත් නැහැ. අඩු ගානේ වැඩ කරන්නෙත් නැහැ මේ රිමෝට් කන්ට්‍රෝල් එකට. එතකොට මේ මොකද්ද මේ කරලා තියෙන්නේ මේ දක්වා? අපි කොච්චර පනත් සම්මත කෙරුවත් මේවා කොච්චර බලතල දුන්නත් අවසානයේ මේ පුද්ගලයා අතර ගියාට පස්සේ ඒක බරපතල දූෂණයට ලක් වෙන ක්‍රමවේදයක් තමයි අපිට දකින්න තියෙන්නේ අපේ මුළු ක්‍රමයේ ඇතුළෙම. සා රාජ්‍ය පාලනය රාජ්‍ය අංශයෙන් මේ අංශය වෙනස් වෙලා ඒ නියමිත ආකාරයට සංයුක්ත වුණු ක්‍රමවේදයකට අපේ නියාමන කොමිෂන් සභා නිර්මාණය කරන තුරු මේ පාර්ලිමේන්තුවේ පත් කරන කිසිම පනතක ප්‍රතිඵලයක් වෙනවා කියලා මම නම් විශ්වාස කරන්නේ නැහැ. මේක අත්දැකීමෙන් තේරෙන දෙයක්. මම හිතන්නේ මේ උඟක් අය දන්නවා අපි මේකට අඩු ගණනේ අපිට මේ වෙනකොට කොටින්ම කියනවනම් ඩිජිටල් ID කාඩයක්වත් හදාගන්න බෑ. මට මතකයි 2015 ආණ්ඩුව ආපු වෙලාවේ ඒ වෙලාවෙදිලා උත්සාහ කරනවා. නමුත් තාම කරගන්න බැරුව ගියේ. ඇයි ඒ? එක්කෝ අනපනත් වල ප්‍රශ්න, එහෙම නැත්නම් වෙනත් ප්‍රශ්න, එහෙම නැත්නම් නිද්‍රාශීලීත්වය නිසා මේ වැඩේ කරෙන්නේ නැහැ. ඒ නිසා මතක තියාගන්න ආණ්ඩුව පිට ආණ්ඩුවපත් උනත් මේ පුද්ගලයන්ගේ සමහර පුද්ගලයන්ගේ ආකල්පමේ වෙනසක් ඇති කරන ක්‍රමවේදයක් නිර්මාණය වෙන තුරු කිසි දවසක මේ කිසි දෙයක් වෙනස් කරන්න බැරි වෙනවා කියන එකයි මගේ අත්දැකීම. විශේෂයෙන්ම අද අපි උත්සාහ කරලා තියෙනවා හොඳ වැඩ කීපයක් කරන්න. ඒ තමයි වෙළඳපොළ විශ්ලේෂණය කිරීම. ස්වේශීෂී වෙළඳ බලය වැළැක්වීම සඳහා සාධාරණ තරංකාරීත්වය ප්‍රවර්ධනය කිරීම ශ්‍රී ලංකා විදුලි සංදේශ නියෝජන කොමිෂන් බලය ලබා දීලා තියෙනවා. දැන් අපි ගත්තොත් දුරකථන ශාස්ත්‍රයේ අර දුරකථන සමාගම් කීයක් තියෙනවද? ලංකාව වගේ කුඩා දුරකථන කුඩා ජනගහනයක් ඉන්න තැනක විදුලි සංදේශ නියාමන කොමිෂන් සභාව විශාල ප්‍රමාණයකට දීලා තියෙනවා දුරකථන ක්‍රියාකරුවන් හැටියට ක්‍රියා කරන්න. අවසානේ මොකද වෙලා තියෙන්නේ? අවසානේ වෙලා තියෙන්නේ සමහර අයට දුරකථන වෙළඳපළේ ඉන්න බෑ. මොකද මේක විශාල වශයෙන් අවශ්‍යයි මේ කැපිටල් එක්ස්පෙන්ඩිචර්ක් එහෙම නැත්නම් ප්‍රාග්ධනයක් නිර්මාණය කරන්න ඕනේ. ඒ වගේම වෙළඳපළලා රැඳෙන්න ඕනේ සර්. ඒ සඳහා අවශ්‍ය කරන වෙනත් පහසුකම් සපයන්න ඕනේ. නව තාක්ෂණය ගේන්න ඕනේ. මේ කාරණේ කරන්න බෑ. අවසානේ වෙලා තියෙන්නේ මොකද්ද? සමහර දුරකථන ආයතනයි අනිකුත් ආයතනයි දැන් එකිනෙක සම්බන්ධ වෙමින් යනවා. ඉතින් මේකේ වරද කොතනද තියෙන්නේ? දුරකථන මේ පිළිබඳ තියෙන නියාමන කොමිෂන් සභාවට පුළුවන් වුණේ නැහැ ලංකාවේ අනාගතය පිළිබඳ දීර්ඝකාලීන සැලසුමකට යන්න. ඒ අය අවසානයේ දුරකථන නියාමන කොමිෂන් සභාව එක් එක් පුද්ගලයින්ගේ එක් එක් සමාගම්වල හිතවතුන් බවට පත් වුණා නැරෙන වෙන කිසිවක් වුණේ නැහැ. මට මතකයි එක කාලෙක ලංකාවේ ටෙලිකොම් ආයතනයට මොබිටෙල් ආයතනයට අවශ්‍ය කරන ෆ්‍රීක්වෙන්සි දීමේදී දීර්ඝ කාලයක් එක නවත්තගෙන තිබුණා. නවත්තලා තමයි අන්තිමට දුන්නේ. එතකොට ඒ තාක්ෂණයත් ගිලෙන නිසා අද තාක්ෂණය වෙනස් වෙනවා. අපිට මතකයි අපි පාර්ලිමේන්තුව එන කාලේ යන්තම් අපිට මේ අර ගඩොල් භාගේ තියෙන ජංගම දුරකථන තමයි තිබුණේ. අද වෙනකොට කොයිතරම් දුරට දියුණු වෙලා තියෙනවද? අද වෙනකොට ඇත්තටම මේ දුරකථන අවශ්‍ය වෙන්නේ නැහැ මේ අතේ තියාගන්න. ඒකත් දැන් වෙනස් වෙමින් යනවා. ඒ නිසා ඉදිරියේදී රැහන් නැති
ඔඩ ප්ලීස් මුලාසනේට ජගත් සමරික්‍රම මන්තුමා සහභාගී වෙන්න.
කතා කරන්න.
ඔබ ස්තුතියි ගරු සභාපති මුලාසනාරු සභාපතිතුමනි. මම කියාගෙන ආවේ මේ දුරකථන ශාස්ත්‍රයේ තාක්ෂණය විශාල වශයෙන් දියුණු වෙනවා. අද ගත්තොත් විවිධ උපාය මාර්ග ඔස්සේ පුද්ගලයෙකුට තවත් පුද්ගලයෙකුට අපේ කිසිම තැනකට අහු වෙන්නේ නැති වෙන්න දුරකථන ජාලය පාවිච්චි කරන්න පුළුවන්. එතකොට මේක ඉදිරියේ දියුණු වෙනකොට අද අපි ගෙවල් ගාලා ගත්තොත් මේ ගෙවල් වල තියෙන මේ රැහන් සහිත දුරකථන කවුද පාවිච්චි කරන්නේ? කවුරුත් පාවිච්චි කරන්නේ. ඒ වෙනුවට රැහන් රහිත දුරකථන පාවිච්චි කරන්නේ. ඒ නිසා අපි නිරන්තරයෙන් කිව්වා දුරකථන සමාගම් දියුණු කරන්න ඕනේ. තාක්ෂණය ඩිජිටල් අවකාශය දියුණු කිරීම තමයි කරන්න ඕනේ ප්‍රධාන දේ. එතකොට තමයි ඒ හරහා රටකට විශාල පහසුකම් ඇති වෙන්නේ. රටක් දියුණු වෙන්න නම් දුරකථන ශාස්ත්‍රය තරංකාරී වගේම ඒ නවීන අංගවලින් පරිපූර්ණ වීම ඉතා අවශ්‍යයි. මේක තමයි අද සභාපතිතුමනි අපි තාමත් හුඟක් පසුපසින් ඉන්නේ. මම මේ කියන්න ඇදුවේ අපි කොච්චර නීති ගෙනාවත් වැදන්නේ නැහැ මේ 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 විදුලි සංදේශ සමාගම් වල සංවිතිය වෙනස් කරන්න නැතුව. සංවිතිය වෙනස් නොකරන තාක්කල් මේවා ඔක්කොම තවත් මුදල් හම්බ කිරීම මාර්ග වලට පත්වීම පමණයි සිදුවෙන්නේ. ඉතින් ඒ නිසා මේ தත්ත්වය වෙනස් කරන්න මතක තියාගන්න මේ පාර්ලිමේන්තු උඟ දෙනෙක් 225ට බයිනෝ. 225 නිසා තමයි රට ගෙනියන්න 225 යම් ප්‍රමාණයකට වක් කියන්න ඕනේ ඇති. නමුත් මේ පාර්ලිමේන්තුවකට බෑ රටක් පාලනය කරන්න. රටක් පාලනය කරන්න වෙන වෙන අංශ තියෙනවා. ඒ නිසා මේ පුද්ගලයන් තමන් කරන කාර්යයේදී අවංකව අනලස්ව සාද් ඉදිරි ගාමි දැක්මකින් වැඩ කරන්න අපි පුරුදු වෙන තුරු අපිට මේක කරන්න බැරි වෙලා තියෙනවා. අද ගත්තොත් ලංකාවේ දුරකථන සමාගම් අතුරින් මං හිතන විදිහට ටෙලිකොම් ආයතනයේට මොනවා හරි ඉංජිනේරුමය කාර්යයකට කවුරු හරි සේවාවන් සැපයියොත් අපි හිතමු රැහන් නැද්දොත් අලුතෙන් ගෙදරක දුරකථන මෙවක් කළොත් එයාට ගෙවීම කරන්න ඊට අවුරුදු දෙකකට පස්සේ සල්ලි නැහැ. මේ බොරුවක් කරන්නේ. මට මතකයි මම මෙතනදී කියන්න ඕනේ දුරකථන ශාස්ත්‍රයේ ටෙලිකොම් සමාගමේ අනියමින් වැඩ කරපු අය 5000ක් පෞගේ කාලේ ස්ථිර කෙරුවා. ඒ ස්ථිර කරපු දවසේ ඉඳලා මේ සේවය වැටෙන්න ගත්තා. ඒ නිසා රජයේ සතු වෙන්න පුළුවන් පුද්ගලිකයන් සතු වෙන්න පුළුවන් නමුත් කලමනාකාරී දුරුවලුත් අපේ රට ගෙනියන්න බෑ. ඒ නිසා මේ මේ මොනවා ගෙනාවත් මේ හා සමාන තියෙන අපේ තාක්ෂණික දියුණුව කොච්චර ඇති කෙරුවත් මේ ආයතන හරියාකාරව කලමනාකරන්නේ කරන්නේ නැතිනම් අපිට මේක කරන්න බෑ. ඒ නිසා පුළුල් වෙන මේ අවකාශය තුළ අපි පැහැදිලිවම මේ අවකාශය අපි තේරුම් ගන්න. විශේෂයෙන්ම අපි දන්නවා මේ ෆ්‍රීක්වන්සි එහෙම නැත්නම් සංඛ්‍යාත අද ඕන තරම් දීලා තිබෙන සංඛ්‍යාත තමන්ගේ වාගේ බෙදලා තියෙනවා. ඉන්දියාවේ රටවල් වල 3G වලින් පස්සේ 4G වෙනකොට ඒ සංඛ්‍යාත වෙන්දේසි කරනවා. විශාල මුදලක් රජය අය කරනවා. අද අපි 4G 5G වෙනුවෙන් තියෙනවා. නමුත් අපි කීයක් අය කරනවද රජය වෙනුවෙන් වදු මුදල් හැටියට? මේ ලංකාවේ දැවැන්ත මුදලක් හම්බ කරන්න තියෙන ප්‍රධානම අංශය තමයි විදුලි සංදේශ අංශය. නමුත් තාම අපි ලෑස්ති නැහැ ෆ්‍රීක්වන්සිස් වෙන්දේසි කරන්න. මොකද හේතුව? මේ වාගේ අයිතිකාරයෝ ඉන්නවා ඒ ආයතනවලම. ඒ අය තල්ලි වලට ගන්නවා. ඒ ගන්න නිසා කවදාවත් මේ හරි දේ කරන්න කිසි කෙනෙක් මැදි වෙන්නේ නැහැ. ඒ නිසා තමයි මේ කාරණේ කරන්න බැරි වෙලා තියෙන්නේ. ඉතින් මම හිතනවා අපි මේ தත්ත්වය හොඳට තේරුම් අරගෙන අපේ රටවල් දියුණු කරන්න නම් මේ තාක්ෂණය පාවිච්චි වෙන මෙවලම් ප්‍රමාණය රජයේ විතරක් නෙමෙයි පෞද්ගලිකාංශෙත් වැඩි කරන්න ඕනේ. අද බැංකු ශ්‍රේෂ්ඨය ගත්තොත් බැංකු ශ්‍රේෂ්ඨය අද හුඟක් පුළුවන් වෙලා තියෙනවා. බැංකු ශ්‍රේෂ්ඨයට තමන්ගේම ඩිජිටල් අවකාශයක් ඇතුළේ ගනුදෙනු කරන්න. ඒ නිසා පංකුවකට නොගී අපිට පුළුවන් වෙලා තියෙනවා අලුත් ඇප්ලිකේෂන්ස් වලින් අපේ කටයුතු කරගන්න සහ මුදල් ප්‍රමාණය නිහාමයා කරන්න. ඒක හොඳ වැඩක්. එතකොට ඒවා ලෝකේ ඉන්දියාවගේ රටක විශාල වශයෙන් දියුණු වෙලා තියෙනවා. ඉන්දියාවගේ රටක ගනුදෙනු කිරීමේදී පාරේ ඉන්න තේ කඩකාරයටත් අද ඇප් එකක් තියෙනවා. ඒක පාවිච්චි කරන්න පුළුවන්ක දෙන පාරිභෝගිකයට. ඒ නිසා මේ මුදල් ප්‍රමාණයන්
ඔබතුමා තව මිනිත්තු දෙකකින් අවසන් කරන්න.
ඩිජිටල් අවකාශයක් ඇතුළේ එහා මෙහා කරන්න පුළුවන්. ඒ නිසා මේ විදුලි සංදේශ නියාමන කොමිෂන් සභාවට තියෙන මේ මහා පරාසය අති විශාලයි. ඒ නිසා මේ හරියාකාරව මේක පාවිච්චි කරනවා නම් අපේ රට ඇතුළේ රටේ තියෙන බොහෝ දුර්වලතා විශේෂයෙන් විවිධ රටේ තියෙන විවිධාකාර වැරදි ක්‍රියාවන් පාලනය කරන්නත් ඒ වගේම පුද්ගල කේන්ද්‍රීය විදියට සංවර්ධනයේදී ඒවා පාවිච්චි කරන්නත් අපිට පුළුවන්කම ලැබෙනවා. ඒ නිසා මේ වෙනස්කම කරන්න මම හිතනවා අපේ රටේ අවශ්‍ය කරන සියලුම පහසුකම් දැන් තියෙනවා. නමුත් නැත්තේ ඌමනාව විතරයි. ඒ ඌමනාව සඳහා අවශ්‍ය කරන වගකීම බාර ගන්න මිනිස්සු නැතිකම විතරයි. ඒ ඌමනාව සහ වගකීම කියන දෙකම හරියට බාර අරගෙන අවංක සේවයක් කළොත් මම කල්පනා කරනවා මේ අද පණ ධම්මත කරන පණතේ ප්‍රතිඵල අපිට ලබා ගන්න පුළුවන්. හැබැයි මම නැවත කියන්න කැමති ඒ දේ කොච්චර බලතල දුන්නත් ඒවා ඒ ලෙස ක්‍රියාත්මක කරන්න පුද්ගලයෝ නැත්තම් ඒ දීමෙන් වැඩක් නැහැ. ඒකෙන් වෙන්නේ අවඩක් පමණයි. ඒ නිසා මම හිතනවා මේ අදහස් තේරුම් අරගෙන මම හිතනවා විදුලි සංදේශ නියාමන කොමිෂන් සභාවේ සංගුතියත් වෙනස් කිරීම සඳහා මේ වෙලාවෙම උත්සාහ කරා නම් හොඳයි. උත්සාහ නොකිරීම ගැන මම කනගාටු වෙනවා. ඒ ඉදිරියේ දිනක කොහොම මේ උත්සාහය දරලා ඉතාමත් ශක්තිමත් විදුලි සංදේශ කොමිෂන් සභාවක් නිර්මාණය කිරීමට ඔබතුමාලා ක්‍රියා කළොත් විතරයි මේ පණතේ අවශ්‍ය කරන සහනය ජනතාවට ලැබෙන්නේ කියන එක මතක් කරමින් මගේ වචන ස්වල්පය අවසන් කරනවා. බොහෝ ස්තුතියි.
ස්තුතියි ඔබතුමාට. මීළඟට පූජ්‍ය අතුරුලේ රතනහිමි ඔබ වහන්සේට විනාඩි 8ක කාලයක් තියෙනවා.
ගරු සභාපතිතුමනි, අද දින ශ්‍රී ලංකා විදුලි සංදේශ සංශෝධන කෙටුම්පත පාර්ලිමේන්තුවේ සාකච්ඡා වෙන අවස්ථාවේ අදහස් පළ කිරීමක් මා කරන්න කැමතියි. එහිදී විශේෂයෙන්ම ශ්‍රී ලංකාවේ ටෙලිකොම් ආයතනයේ දැනට තියෙන තත්ත්වෙන් උඩට යන්නේ කොහොමද, ඒකෙ තියෙන ගැටලුට උත්තර හම්බ වෙනවද කියන කාරණා සැලකිල්ලට අරගෙන තමයි අපි පනත් කෙටුම් පතක මූලික දේ සකස් කරගන්න ඕන. අපිට තියෙන මූලික බාධා මොනවද ටෙලිකොමියුනිකේෂන් පැත්තෙන්? අද ගත්තොත් ටෙන්ඩර් එකක් හැඳවලා තියෙනවා ටෙලිකොමියුනිකේෂන් එක කොටස් දීම සම්බන්ධයෙන්. එතකොට කොටස් දැනට ටෙලිකොමියුනිකේෂන් එකේ කොටස් 45ක් ලයිකා මේ වෙනත් සමාගමකට දීලා තිනවා, මැලේසියානු සමාගමක්. ඊළඟට ඊට කලින් විශේෂයෙන්ම ජපාන ටෙලිකොමියුනිකේෂන් සමාගමකට නිපෝන් කියලා දීලා තිබුණා 35%ක්, අද ඒක 45%ක් කියලා තියෙනවා. එතකොට අපි මේ කොටස් දීම දැන් රාජ්‍ය ප්‍රතිපත්තිය පැත්තෙන් අරගත්තොත් අපි පිළිගන්නවා රජයේ කොටස් යම්කිසි රාජ්‍ය ආයතනයක් විදේශීය සමාගමක් එක්ක හවුල්කාරී ව්‍යාපාරයක් විදිහට ප්‍රවර්ධනය කිරීමට අපේ කිසිම විරුද්ධත්වයක් නැහැ. නමුත් ප්‍රශ්නේ තියෙන්නේ ඒකට තියෙන ජාතික ප්‍රතිපත්තිය කුමක්ද කියන කාරණේ. අපි ජාතික ප්‍රතිපත්තිය මොකක්ද කියලා ඇහුවොත් අපි අද ආණ්ඩුව තීරණය කරපු විදිහට මේ ටෙන්ඩර් කැඳවපු විදිහට මහජනතාවගේ 5%ක කොටස් විතරයි රජයට ඉතුරු වෙන්නේ. ඒ කියන්නේ රාජ්‍ය ග්‍රහණයෙන් සම්පූර්ණයෙන්ම ටෙලිකොමියුනිකේෂන් එක ගිලිහිලා යනවා. එහෙනම් අපි 45%ක් දෙන්න දීලා තියෙනවා. රජයේ මහා බැංකුව සතුව තියෙන තවත් 50%ක් දෙන්න තීරණය කළා තියෙනවා. මේක හරි ප්‍රතිපත්තියක්ද? එතකොට දැන් කැඳවපු ටෙන්ඩරය මේ දැන් මේ නියාමන ඕනම පනතකින් විදුලි සංදේශ පනතෙන් ඇත්තටම මේ වගේ එකක් ටෙන්ඩර් කරද්දි කොයි විදිහකට ටෙන්ඩර් කරන්න ඕන? ඒ පටිපාටි අනුගමනය කළා තියෙනවද? ඒක තරඟකාරීත්වයෙන් කැඳවලා තියෙනවා. දැන් උදාහරණයක් සමාගම් තුනක් කැඳවලා තියෙනවා. ඒ සමාගම් තුනෙන් දෙකක් බාරන් තියෙනවා, එකක් ඩිස්මිස් කළා නැත්නම් අයින් කළා තියෙනවා. අයින් කළා තියෙන්නේ ඇයි කියන එක ඒක කියන්න ඕන. අපි මෙන්න මේ කම්පැනි හල්ලලා තියෙනවා ටෙන්ඩර් එකට ඉදිරිපත් වෙච්ච අය. ඒකට හේතුව කියන්න වෙන වෙන කාරණා නෙවෙයි, නෛතිකමය කාරණයක් අපි ඉදිරිපත් කරන්න ඕන. ඊළඟ එක ඒක අයින් කරන්න ඕන නම් අයින් කරන්නේ ගැන අපේ කිසි ඒක හරි අයින් කරන්න නුසුදුසු නම් කම්පැනි අයින් කරන්න ඕන. හැබැයි මොන මේ නියාමනය කිරීමේදී අපි බලන්න ඕන මොන කොන්දේසියටද කවර හේතුවක් නිසා අයින් කරාද කියන එක වැදගත් කාරණා. ඊළඟ එක තමයි දැන් රජයේ දේශපාලන මැදිහත්වීම. ඒ කියන්නේ 50%ට සභාපතිවරයා පත් වෙන්නේ රජෙන්. දැන් සෑම රාජ්‍ය ආයතනයක්මද අසාර්ථක වෙලා තියෙන නැත්නම් අවුල් සහගත තත්ත්වයට පත් වෙලා තියෙන්නේ මොකද කියලා අපි අරන් බැලුවොත් අපිට පේන කාරණේ තමයි සම්පූර්ණයෙන්ම මේක අසාර්ථක වෙලා තියෙන එක ප්‍රධාන හේතුවක් දේශපාලන මැදිහත්වීම. සෑම රාජ්‍ය ආයතනයකම දේශපාලන මැදිහත්වීම. අපි ඕනම මේක ආයතනික සමීක්ෂණය කළ බැලුවොත් අමතිවරයාගේ මොකද්ද අර අකුරු දෙකකින් මොකද්ද ඒ තනතුර මට මතකෙන්නේ නැහැ. අකුරු දෙක අමතිවරයාගේ හෙංචයියෙක් දාන ඒ හෙංචයිය ඩිරෙක්ටර්ස්ලායි ඔක්කොම කේලන් ටික අමතිවරයාට කියලා තමන්ගේ ඩීල් එක කරන්න තමයි අමතිවරයා පත් කරන්නේ. හොරකම් වංචා දූෂණ ඔක්කොම කරන්නේ පොඩි මිනිහෙක් සුදුසුකම් ඇති ක්වොලිෆිකේෂන් තියෙන තනතුරක් නෙමෙයි. ඊට පස්සේ ආයතනවල ප්‍රධානීන් පත් කිරීමේදී සභාපතිවරයා හෝ අධ්‍යක්ෂක මණ්ඩලයට නියෝජිතයන් පත් කිරීමේදී තනිකර දේශපාලනීකරණය වෙලා තියෙනවා. මම හිතන්නේ පළමුවෙන්ම රජයේ සතු කොටස රජය 150ක් දෙනවද කියන එක. ඒක අපි හරිය තීරණයකට එන්න ඕන. දැන් නිපෝන් එකට අපි දුන්නට පස්සේ අපි දැක්ක දේ තමයි ඇත්තසම ටෙලිකොමියුනිකේෂන් එකේ ශ්‍රී ලංකා ටෙලිකොම් වල වර්ධනයක් ඇති වුණා. තාක්ෂණයේ පැත්තෙන් යම් විශාල පිම්මක් අපි ගත්තා. හැබැයි ඒක යව්වි ඇයි? ඊළඟ එක කැඳවි මොන කොන්දේසි යටද? දැන් ඉන්න කොම්පැනිය කොටස් අරන් දිනව සල්ලි දීලා. හැබැයි ඒගොල්ලා මේ ආයතනය දිනු කරන්න මොනවද කරන්නේ? ලෝකෙ ඉතාම වැදගත් දේ තමයි යම් කිසි ෂෙයාර් එකක් අපේ රාජ්‍ය ආයතනයක කොටසක් හෝ දේශීය ව්‍යාපාරික කොටසක් ඒගොල්ල ගත්තට පස්සේ ඒ එන කොම්පැනියට තාක්ෂණිකව මොන වගේ හැකියාවක් තියනවද? ඒ හැකියාව බලලද දීලා තියෙන්නේ? ඒතර ඒ වගේ කාරණා මේ පනතෙන් ආවරණය වෙනවද? මේ සංශෝධනයෙන් ඒ වගේම ආවරණය වෙනවද? ඒ අනුව ඉතා වැදගත් වෙනවා ලංකාවේ පෞද්ගලීකරණ ප්‍රතිපත්තිය. අපි ගත්තොත් මැලේසියා වගේ රටවල් ප්‍රධාන වශයෙන් ඒගොල්ල රාජ්‍ය භාගයේ 50% තියාගත්තා. සවුදි අරාබිය නැත්නම් මැද පෙරදිග ඔය කුවේට් බහරේන් ඕමාන් කටාර් කියන රාජ්‍යවල තෙල්වලවල දීමේදී ඒගොල්ල අනුගමනය කරපු එක. ඒවා සමහර රාජ්‍ය කුමාරවරුන්ටයි පවුලටයි ඒ වගේ තිබිච්ච තෙල්වල දෙනකොට ඒගොල්ල අනුගමනය කරපු ප්‍රතිපත්තියක් තියෙනවා. මම හිතන්නේ ඉතා මැදිහත් ඉතාමත් වැදගත් විදිහට ප්‍රතිපත්තිය අනුගමනය කරේ මැලේසියාව සහ චීනය මෑත කාලේ. දැන් ඒගොල්ල යම් කිසි ඉඩමක් හෝ යම් කිසි රාජ්‍ය ආයතනයක් හෝ කොටස් විදේශ සමාගමකට දෙනවා නම් රාජ්‍ය භාගය ඉතා පැහැදිලිව ඒගොල්ල තියාගත්තා. ඒ රාජ්‍ය භාගය කියන්නේ රජයම තියාගන්න එක නෙමෙයි, දේශීය අංශයකට දෙනවා. ඒක 50ක් හරි 25ක් හරි. දැන් චීනය ගත්තොත් දේශීය ව්‍යාපාරික ආයෝජක සමාගම් එක තමයි අර වෙළඳපොළ කැඳවල අපි ඇතුළට ගත්තේ. ඉතින් එහෙම ප්‍රතිපත්තියක් මේක ඇතුලේ තියෙනවද? විශේෂයෙන් මම මේ අවස්ථාවේදී කියන්නට ඕන වෙළඳපොළ තරඟයේ පාරිභෝගිකයන් ප්‍රතිලාභ දීම සහ කර්මාන්තයේ නවෝත්පාදන ප්‍රවර්ධනය සඳහා විදුලි සන්දේ සපයන අතර සාධාරණ තර්කකාරීත්වයක්. ඒක අපි මේ දැන් මේ ටෙන්ඩරේ පටිපටි මේ මාසේ 20 ගණන් වල ඉවර වෙනවා. හැබැයි හරි ක්‍රමයකට ඒ තුන් දිනක් ආව නම් ලංකාවේ ටෙලිකොම් එක ගන්න දෙන්නයි තුන් දිනක් නැන් ඇවිල්ලා තියෙන්නේ. මොකක්ද මේකේ තියෙන තර්කකාරීත්වය නෙයි තරම්. ඒ වගේම පාරිභෝගිකයාගේ ආරක්ෂාව, ඒක පිළිබඳව අපි මං හිතන්නේ සෑහෙන කල්පනා කරන්න ඕන. විශේෂයෙන්ම දත්ත ආරක්ෂාව, පෞද්ගලිකත්වයේ ආරක්ෂා කිරීම යන සඳහා නීති රීති ප්‍රමිතීන් සකස් කරලා එතකොට තමයි විශ්වසනීයක් ඇති වෙන්නේ මෙන්න මේ ආයතනයත් එක්ක අපිට වැඩ කරන්න කියලා. ඒ වගේම
මිනිත්තු දෙකක් කාලයක් තියෙන්නේ,
විනාඩි දෙකක් කාලයක් තියෙනවා. ඊළඟට ග්‍රාමීය සහ අඩු පහසුකම් සහිත ප්‍රදේශවල සිටින සියලු ප්‍රවාසීන් සඳහා මේක ව්‍යාප්ත කරන්න මේක හරහා යම් කිසි වැඩසටහනක් හැදෙනවද කියන එක. ඒ වගේම ජාල මධ්‍යස්ථාන සේවය, සේවා සපයන අවහිරතා, මේ සියල්ල කරුණ සංයුක්ත කරලා ගත්තට පස්සේ අවසාන වශයෙන් කියන්නට තියෙන්නේ මේ රාජ්‍ය ප්‍රතිපත්තිය, ඒ කියන්නේ ටෙලිකොමියුනිකේෂන් එක ජාතික ආරක්ෂාව පැත්තේ. දැන් කොරෝනා කාලේ ඔබතුමාලා දන්නවා ටෙලිකොමියුනිකේෂන් එක ලොකු වැඩක් කළා. ඒ වගේම අපි දන්නවා යුද්ධ කාලේ විශාල කාර්යභාරයක් කරා. හැබැයි පෞද්ගලික අංශල ඩයලොග් වගේ කම්පැනි එකකින් ඒක අපිට ගන්න බෑ. ඒතොර අපේ කේබල් පද්ධතිවල අපේ විභවතාවයේ ටෙලිකොමියුනිකේෂන් එකට තමයි ඒවයි කොටස් තියෙන්නේ. ඒතොර එහෙමනම් ටෙලිකොමියුනිකේෂන් එකේ දේශීය භාගය පෞද්ග රජයේ කොටස නෙමෙයි, දේශපාලනීකරණයෙන් වියුක්ත වෙලා දේශීය ව්‍යවසායකයන්ට එකට ඇතුළට ඉඩකඩ සැලකිය යුතු ප්‍රමාණයක් අපට ලබා දෙන්න පුළුවන්. අර එහෙම නැතුව මේ ටෙන්ඩර් පටිපාටියේ කැඳවපු ආකාරයේ විධිමත්භාවය පිළිබඳ විශාල ප්‍රශ්නයක් අද පැනනගිලා තියෙනවා. ඒ නිසා ටෙලිකොම් ආයතන එක පැත්තකින් ගත්තම ඒ 35%ක් අපි දීපු කාලේ ටෙලිකොම් එක ලැබපු අත්දැකීම, ඒ කියන්නේ අපි දුන්නේ 35%යි. හැබැයි 35 ඇතුලේ ඒගොල්ල ගෙනත් දුන්නා ජපානයේ ටෙලිකොමියුනිකේෂන් සමාගමේ තාක්ෂණය අපට ලැබුණා විශාල පිම්මක් පැන්න. ඒතකොට මැලේසියානු සමාගම 45% කොටස් දාලා තිනවා. අතන මේ කවුද කියලා අපි දන්නේ නැහැ. ව්‍යාපාරිකයෙක්ගේ නමක් කියනවා. ඒ සමාගම පිළිබඳ සමහර අය කියනවා මෙහෙම ඉන්න ලොකු හොරකම් කරපු දේශපාලනඥයන්ගේ සල්ලි තමයි මේකට ආයෝජනය කරලා තියෙන්නේ අත යටින් කියලා. ඒ වගේ කතා කියන මිනිස්සු. ඒකටත් මං හිතන්නේ ඇමතිවරයා හොඳ උත්තරයක් සපයයි කියලා. හොඳයි, මම මේ කියන්නේ රටේ පවතින අදහස්, මගේ අදහස් නෙවෙයි. ඒ නිසා අපි ටෙලිකොමියුනිකේෂන් එක අපි සංවර්ධනය කිරීමේදී දැන් මේ ගෙනාපු ප්‍රතිපත්තිවල අපි විශේෂයෙන්ම අපට ඩිජිටල් තාක්ෂණය යටතේ අපි ජාත්‍යන්තර වෙළඳපොළට ඇතුල් වීමේදී, ඒ වගේම අධ්‍යාපනයේදී මෘදුකාංග සකස් කිරීමේදී මෘදුකාංග
වෙළඳපොළ
අවසන් කරනවා ගරු සභාපතිතුමනි, ඇතුළත් කිරීමේදී ඉතා වැදගත් වෙනවා ටෙලිකොමියුනිකේෂන් සමාගම. ඒ නිසා ටෙලිකොමියුනිකේෂන් සම්බන්ධයෙන් ජාතික ප්‍රතිපත්තියක් අවශ්‍යයි. දේශීය භාගය රාජ්‍ය භාගය නෙවෙයි දේශීය භාගය අපි තබාගත යුතුයි කියන එක තමයි අපේ ස්ථාවරයේ බොහොම ශුති.
ශ්‍රී ස්වාමීන් වහන්සේ මේ ඊළඟට ගරු SMM මෞරු මන්ත්‍රීතුමා ඔබතුමාට මුෂාරූප මන්ත්‍රීතුමා ඔබතුමාට මිනිත්තු 15ක් කාලයක්
තියෙනවා. නන්දි තලමේ ආසනයේ ලම්බන්දරිකම් උරුපිනවර්ගලේ இலங்கை தொலைத்தொடர்பு திருத்தம் தொடர்பான சட்டம் இன்றைய பாராளுமன்றத்தில் சமர்ப்பிக்கப்பட்டிருக்கிறது. அது தொடர்பான விடயங்களை நாம் பேச வேண்டும். அதற்கு முன்பதாக கடந்த வாரம் முழுவதும் மிகவும் பரபரப்பாக இலங்கையினுடைய அரசியல் சூழல் இருந்தது. குறிப்பாக சட்டத்தரணியும் வர்த்தகருமான சமிந்த லெனவே என்பவர் உச்சநீதிமன்றத்தில் தாக்கல் செய்திருந்த ஒரு வழக்கு இந்த நாட்டிலே ஒரு பெரும் பேசுபொருளாக மாறியிருந்தது. அரசியல் அமைப்பின் 32 திருத்தம் மிகச்சரியாக மேற்கொள்ளப்படவில்லை. ஒரு ஜனாதிபதிக்கான அதிகாரம் 6 வருடங்களாக இருந்ததை 5 வருடங்களாக குறைத்த 19வது திருத்தம் மிகச்சரிவர செய்யப்படவில்லை என்பது தொடர்பான ஒரு குழப்பம் இருக்கிறது. எனவே அதற்கான ஒரு விளக்கத்தை உச்சநீதிமன்றம் தர வேண்டும். அது தரும் வரையிலும் தேர்தல் ஆணைக்குழு ஜனாதிபதி தேர்தல் தேதியை அறிவிப்பதை நிறுத்த வேண்டும் என்ற நோக்கிலே அவர் ஒரு வழக்கினை தாக்கல் செய்திருந்தார். அந்த வழக்கு தாக்கல் செய்யப்பட்டதிலிருந்து அதிமேதை ஜனாதிபதி ரணில் விக்ரமசிங்க அவர்கள்தான் இந்த வழக்கினை தாக்கல் செய்திருந்தார்கள். இந்த வழக்கு தாக்கல் செய்யப்படுவதற்கு காரணம் அவர்தான், அவருடைய அரசியல் சூழ்ச்சி இதற்குள் இருக்கிறது என்றெல்லாம் எதிர்கட்சிகள் காரசாரமாக விமர்சனம் செய்தார்கள். குறிப்பாக ஜனாதிபதி அவர்கள் இந்த விடயம் தொடர்பாக தான் அறிந்திருக்கவில்லை, இவர் இது தொடர்பாக யாரிடமும் பேசியதாகவும் எனக்கு தெரியவில்லை என்று ஜனாதிபதி அவர்கள் தன்னிலை விளக்கம் கூறியிருந்த போதும் கூட மிகவும் பரவலாக இது ஜனாதிபதியினுடைய வேலைப்பாடு என்பதாக கருத்துரைத்திருந்தார்கள். 2, அந்த வழக்கு தீர்ப்பு திங்கட்கிழமை அந்த வழக்கு தள்ளுபடி செய்யப்படுகிறது. தள்ளுபடி செய்யப்படுவதற்கு முன்தினமே திருகோணமலைக்கு விஜயம் செய்திருந்த அதிமேதை ஜனாதிபதி அவர்கள் யார் என்ன வழக்கு போட்டாலும் குறிப்பிட்ட தேதியில் தேர்தல் நடத்தப்படும் என்பதை மீளவும் வலியுறுத்தியிருந்தார். எனவே இந்த வழக்கினுடைய நீதிமன்ற விசாரணைக்கு எடுத்துக் கொள்ளப்படுவதற்கு முன்பதாகவே ஜனாதிபதி அவர்கள் மிக தெளிவாக குறித்த தேதியில் தேர்தல் நடத்தப்படும் என்ற ஒரு கருத்தை அவர் வலியுறுத்தியிருந்தார். அதற்கமைவாக திங்கட்கிழமை நேற்றைய தினம் அந்த வழக்கு தள்ளுபடி செய்யப்பட்டிருக்கிறது. எனவே இந்த வழக்கு தள்ளுபடி செய்யப்படுவதற்கு முன்பு சட்டமாதிபர் அவர்களே வந்து விளக்கம் கூறியிருந்தார். அரசு சார்பாக ஜனாதிபதியினுடைய பதவிக்காலம் 5 வருடம் என்பதை தாம் நம்புவதான ஒரு விடயத்தையும் அவர் முன்வைத்திருந்தார். இங்கே நான் ஏன் இந்த கருத்துக்களை சொல்கிறேன் என்றால், இன்றைய தினம் பாராளுமன்றத்திற்குள் எதிர்கட்சியிலிருந்து சில உறுப்பினர்களை பார்த்தேன். இந்த வழக்கு தாக்கல் செய்யப்பட்ட போதும் ஜனாதிபதி தான் இந்த வழக்கினை தாக்கல் செய்வதன் பின்னணியில் இருக்கிறார்கள் என்று ஒரு அடிப்படையற்ற விதத்திலே ஜனாதிபதிக்கு எதிரான சில முறைப்பாடுகளையும் விமர்சனங்களையும் முன்வைத்ததை பார்த்தேன். சரி, வழக்கினுடைய தீர்ப்பும் நேற்று வெளியாகிவிட்டது, வழக்கு தள்ளுபடி செய்யப்பட்டு விட்டது. அதற்கு முன்பதாகவே ஜனாதிபதி இதற்கும் தனக்கும் சம்பந்தமில்லை என்று தெரிவித்திருக்கின்றார். பாராளுமன்றத்திற்குள்ளும் வெளியினுள்ளும் இந்த வழக்கிற்கும் அரசாங்கத்திற்கும் அல்லது யாருக்குமே எந்த தொடர்பும் இல்லை என்பதும் அப்பட்டமாக தெரிந்திருக்கிற ஒரு சூழலில் இன்று பார்த்தேன். எதிர்கட்சியின் பாராளுமன்ற உறுப்பினர் ஒருவர் பேசுகிற போது, இந்த வழக்கினுடைய தீர்ப்பு 6 வருடமாக வந்திருந்தால் ஜனாதிபதி வந்து சொல்லியிருப்பாராம், நான் என்ன செய்வது, நான் தயாராக இருந்தேன், ஆனால் 6 வருடம் என்று நீதிமன்றம் தீர்ப்பளித்து விட்டது என்று சொல்லியிருப்பாராம். எனவே இது 5 வருடம் என்று வந்துவிட்டதாம் என்று இந்த தீர்ப்பிற்கும் ஜனாதிபதி அவர்களுக்கும் தொடர்பில்லை என்று அப்பட்டமாக, இந்த வழக்கிற்கும் ஜனாதிபதிக்கும் எந்த ஒரு தொடர்பும் இல்லை என்று அப்பட்டமாக தெரிந்த பின்பும் கூட தீர்ப்பு வந்ததன் பிற்பாடும் அதே ஜனாதிபதியை விமர்சனம் செய்கிற ஒரு போக்கை இன்று நான் பார்த்தேன். அதே பாராளுமன்ற உறுப்பினர் நினைக்கிறேன் கௌரவ முஜிபுர் ரஹ்மானாக இருக்க வேண்டும், அவர் ஒரு கருத்து தெரிவிக்கின்ற போது ஹிருணிகா பிரேமச்சந்திரனுடைய வழக்கு தொடர்பாக பேசுகிறார். ஹிருணிகா பிரேமச்சந்திரனுடைய வழக்கு தொடர்பாக நீதிமன்றத்தினுடைய தீர்ப்பின் பிரகாரம் ஒரு குற்றச் செயலுக்காக அவர் இங்கே சிறைச்சாலைக்கு செல்லப்பட்டிருக்கின்றார். இப்படி இருக்கையில் அவருடைய வழக்கிற்கு விசாரணை செய்த நீதிபதிகள் தொடர்பாக எல்லாம் பல்வேறு முன்பின் முரணான கருத்துக்களை இன்றைய தினம் பேசுகின்றார். இலங்கையிலே சட்டவாட்சி இந்த ஆட்சியிலே நிலவுகிறதா என்றால், மிகவும் பலமாக இந்த ஆட்சியிலே சட்டவாட்சி நிலவுகிறது என்று நான் சொல்வேன். இதே பாராளுமன்றத்திற்குள் இருக்கின்ற இந்த கேபினட் அமைச்சராக இருந்த கேலியர் அம்புக்கல் அவர்கள் இந்த மருந்து பொருட்களினுடைய விநியோகம் தொடர்பான விடயத்திலே அவர் சந்தேகிக்கப்பட்டு அவர் இப்பொழுது சிறைச்சாலையிலே அனுபவித்துக் கொண்டிருக்கின்றார். அவருக்கான பெயிலை பிணை எடுப்பதற்கான முயற்சிகள் தொடர்ச்சியாக நீதிமன்றத்தினால் மறுக்கப்படுகின்றது. எனவே நீதிமன்றம் மிக சுயாதீனமாக இயங்குகின்றது, இலங்கையினுடைய சட்டவாட்சி மிக நேர்மையாக நீதியாக நடக்கிறது என்பது இந்த ஆட்சிக்கு கிடைத்திருக்கிற ஒரு பெரிய கௌரவம். இப்படி இருக்கின்ற போது ஒரு தீர்ப்பை விமர்சனம் செய்வது, இன்னும் ஒரு தீர்ப்பை வரவேற்பது என்பதான இந்த இரண்டாம் தரமான போக்கை இந்த எதிர்க்கட்சிகள் நிறுத்த வேண்டும். ஏன் சொல்கிறேன் என்றால், இப்போது இன்றைய தினம் 6 வருடமாக சொல்லப்பட்டிருந்தால் முழுக்க முழுக்கதை ஜனாதிபதியின் தலையிலே போட்டிருப்பார்கள். இது ஜனாதிபதியினுடைய சூழ்ச்சி என்று இருப்பார்கள். எனவே எந்த ஒரு விடயத்திலும் அரசியலுக்காக எதிர்மறையாகவே நாம் இருப்போம், எல்லாவற்றையும் விமர்சிப்போம் என்ற போக்கிலிருந்து இந்த எதிர்க்கட்சிகள் விடுபட வேண்டும். இது மிக முக்கியமான ஒரு விடயம். இங்கு நாங்கள் பாராளுமன்றத்தில் பார்க்கின்றோம், எந்த ஒரு சட்ட மூலம் கொண்டு வரப்பட்ட போதும் கூட, இதற்கு முன்பு நீங்கள் ஆட்சியில் இருக்கின்ற போது கொண்டு வரப்படுகின்ற ஒரு சட்ட மூலமாக இருந்தாலும், அன்றைய தினம் அது கொண்டு வர முடியாத ஒரு சட்ட மூலமாக இருந்தாலும், இப்போது கொண்டு வரப்படுகின்ற போது எதிர்க்கட்சியாக இருந்தால் நாங்கள் எதிர்ப்போம் என்கின்ற தோரணையில் எல்லாவற்றையும் விமர்சிக்கின்ற இந்த நிலைகள் மிகவும் மலினமானவை. உங்களுடைய அரசியல் நிலைப்பாடுகள் தொடர்பாக மிகுந்த சந்தேகத்தை மக்களுக்குள் ஏற்படுத்துபவை என்கின்ற ஒரு காத்திரமான ஒரு கருத்தை இங்கே நான் முன்வைக்க விரும்புகின்றேன். ஏன் இந்த விடயத்தை நாம் சொல்ல ஆசைப்படுகின்றோம் என்றால், இன்று எல்லாமே அப்படித்தான் நடக்கின்றது. எல்லாவற்றிற்குள்ளும் ஒரு விமர்சன போக்கு. இன்று இந்த பாராளுமன்றத்திற்கு மிக முக்கியமான சட்டங்கள் நிறைவேற்றப்படுகின்றன. ஜனாதிபதி அவர்கள் அவருடைய கருத்துரையிலே ஒவ்வொன்றாக சொல்லிக் கொண்டு வருகிறார், இந்த நாட்டை நாங்கள் மீளவும் கட்டியெழுப்ப வேண்டும், இந்த நாட்டை மீள கட்டியெழுப்புவதற்கு நாட்டிற்கு தேவையான சட்டங்கள் இதுவரை காலம் சுதந்திரத்துக்கு பின்னரான இந்த 75 வருடங்களிலும் உருவாக்கப்படவில்லை. எனவே ஒவ்வொன்றாக இந்த சட்டங்களை உருவாக்குகின்ற நடவடிக்கைகளில் ஈடுபடுகின்றோம் என்ற அடிப்படையில் பல்வேறு சட்டங்கள் கொண்டு வரப்பட்டிருக்கின்றன. வரவு செலவு திட்ட அலுவலக சட்டம், அதேபோன்று ஊழல் ஒழிப்பு சட்டம், அதேபோன்று ஆன்லைன் சேஃப்டி பில் என்ற அடிப்படையில் தான் இன்றும் கூட இலங்கை தொலைத்தொடர்பு திருத்த சட்டம் வந்திருக்கின்றது. உண்மையிலே இலங்கையிலே பொதுவாக ஒரு புதிய வீட்டில் கட்டி தொங்க விடப்பட்டிருக்கின்ற ஒரு பூசணிக்காயை எல்லோரும் கண் திருஷ்டிக்காக வைத்திருப்பது போல, இலங்கையில் ஒட்டுமொத்தமாக அரசியல்வாதிகளை எல்லோரும் திட்டி தீர்ப்பதை பார்க்கின்றோம். இந்த 225 பேரில் ஒருவர் கூட இந்த 225 பேரையும் விமர்சிக்கின்ற நிலைமைகளை பார்க்கின்றோம். உண்மையாக இலங்கையிலே நாங்கள் ஒரு நிரந்தரமான ஒரு மாற்றத்தை கொண்டு வர வேண்டுமாக இருந்தால், வெறுமனே அரசியல்வாதிகள் மீது பழி போடுவதில் மட்டும் நாங்கள் இந்த நாட்டை திருத்திவிட முடியாது. இந்த நாட்டில் ஒரு பெரிய சிஸ்டம் சேஞ்ச் நமக்கு தேவைப்படுகின்றது. இன்று கொண்டு வரப்பட்டிருக்கின்ற சட்ட திருத்தம் மிக முக்கியமானது. எமது நாட்டிலே இருக்கின்ற அரசு அலுவலகங்களில் பார்க்கின்ற போது எதுவுமே டிஜிட்டல் மயப்படாத சூழல் காணப்படுது. குறிப்பாக நான் சொல்வதாக இருந்தால், இந்த கலாச்சார திணைக்களங்களுக்கு நாம் சென்று பார்க்கிற போது அங்கே நாங்கள் ஒப்படைக்கின்ற ஆவணங்களை மீண்டும் மீண்டும் பலமுறை ஒப்படைக்க வேண்டியிருக்கின்றது. இந்த நாட்டிலே ஒரு மேசையில் இருந்து இன்னும் ஒரு மேசைக்கு ஒரு ஆவணம் ஒரு ஃபைல் சென்று செல்வதற்கு பல காலங்கள் தேவைப்படுகின்றது. உலகத்திலே மிக மெதுவான விலங்கு ஸ்லொத் என்ற ஒரு வார்த்தை சொல்வார்கள். ஒரு சோம்பேறிக்கும் அந்த ஸ்லொத்ஃபுல்னஸ் என்ற ஒரு வார்த்தை இருக்கின்றது. அந்த ஸ்லொத் என்கின்ற விலங்கை விடவும் மிகவும் மெதுவானது என்னவென்று நான் கேட்டால், ஒரு மேசையிலிருந்து அரச அலுவலகத்தில் இன்னும் ஒரு மேசைக்கு செல்கின்ற ஒரு ஃபைல் என்றுதான் நான் சொல்வேன். எனவே டிஜிட்டல் மயமான ஒரு நிலைமை இல்லை. இந்த நாடு நாம் எவ்வளவு தூரம் பின்தங்கி இருக்கின்றோம் என்பதற்கு இந்த அரசு அலுவலகங்களில் இருக்கின்ற ஆவணங்கள் ஒரு டிஜிட்டல் மயப்படுத்தப்படாத சூழலில் காணப்படுவது மிக முக்கியமான ஒரு விடயம். எனவே இங்கிருக்கின்ற மிக முக்கியமான அரசு திணைக்களங்கள் எல்லாம் டிஜிட்டல் மயப்படுத்தப்பட வேண்டும். இங்கு உள்ள ஆவணங்கள் எல்லாம் மிக சரியாக சேர்க்கப்பட வேண்டும். உங்களுக்கு தெரியும், பாஸ்போர்ட் எடுப்பதற்கு செல்கிற போது கடவுச்சீட்டுகளுக்கு நாங்கள் முன்பு கட்டுக்கட்டாக ஆவணங்களை கொடுத்த ஒரு நிலை காணப்படுது. அது ஆன்லைனுக்கு மாற்றம் பெற்றதன் பிற்பாடு நிறைய ஆவணங்களை அங்கே நாங்கள் சேகரிப்பதற்கே இடமில்லாத சூழல் தவிர்க்கப்பட்டிருக்கிறது. அதுபோல அரசாங்கத்தினுடைய அனைத்து திணைக்களங்களும் டிஜிட்டல் மயப்படுத்தப்பட வேண்டும். இந்த ஆவணங்களை கையாள்வதும் ஆன்லைன் மயப்படுத்தப்பட வேண்டும். இன்று இந்தியாவிலே நான் உண்மையிலே பார்க்கின்றோம், இந்தியாவிலும் ஊழல் மிகவும் தலைவிரித்து ஆடுகின்ற ஒரு தேசமாகத்தான் இந்தியா இருந்தது. ஆனால் இன்று அவர்கள் டிஜிட்டல் தொழில்நுட்பம் தகவல் தொழில்நுட்பத்தின் ஊடாக பல்வேறு மாறுதல்களை கொண்டு வந்திருக்கின்றார்கள். கைகளில் காசு புழங்குகிற போதுதான் ஊழல்களும் அதிகமாக இருக்கும். ஒரு டிஜிட்டல் தொழில்நுட்பத்தின் ஊடான பணப்பரிமாற்றம் என்கிற போது அந்த ஊழலுக்கு வாய்ப்பு இல்லை. எனவே அக்கவுண்ட் டு அக்கவுண்ட் டிரான்ஸ்பர் இன்று பார்த்தால் தமிழ்நாட்டிலே நாங்கள் சாதாரணமான ஒரு பொட்டிக்கடையில் ஒரு ஆப்பை சாப்பிடுவதாக இருந்தாலும், ஒரு பீடா சாப்பிட செல்கின்றவர்களையும் நாம் பார்க்கின்றோம். 100 ரூபாவாக இருந்தாலும் 50 ரூபாவாக இருந்தாலும் ஒரு டிஜிட்டல் முறையிலே அவர்கள் பே பண்ணுவதற்கான ஒரு இலத்திரனியல் முறைமையை அங்கே கொண்டு வந்திருக்கின்றார்கள். எனவே ஒரு ஊழல் நடைபெறுவதற்கான வாய்ப்பு முடிந்த அளவிற்கு அங்கே குறைக்கப்பட்டிருக்கிறது. இதுபோலத்தான் இந்த ஆவணங்களையும் சரியான விதத்தில் நாங்கள் வெளிநாடுகளுக்கு சென்று பார்க்கிற போது ஒரு விடயத்தை செய்வதற்கு இன்று நாங்கள் தொடர்ச்சியாக குற்றம் சுமத்தி வருகின்றோம். இலங்கைக்குள் வருகின்ற முதலீட்டாளர்கள் அவர்களுக்கான அனுமதியை பெறுவதற்கு ஒவ்வொரு திணைக்களங்களாக ஏறி இறங்கி டயர்டாகி இந்த நாட்டிற்குள் நாங்கள் சுற்றுலா பயணிகளாகவும் வர தேவையில்லை என்று ஓடுகின்ற அளவுக்கு இந்த நாட்டினுடைய சிஸ்டம் இருக்கின்றது. நாங்கள் வெளிநாட்டிலே சிங்கப்பூரிலோ மலேசியாவிலோ நாங்கள் ஒரு தொழிலை தொடங்குவதாக இருந்தால் ஆன்லைனிலே இங்கிருந்து கொண்டே நாங்கள் எங்களுக்கான லைசன்ஸை எடுத்துக்கொண்டு அங்கே ஒரு முதலாளியாக ஒரு முதலீட்டாளர்களாக செல்வதற்கான இலகுபடுத்தப்பட்ட வழிமுறைகளை அங்கே செய்திருக்கிறார்கள். இங்கே ஒரு திணைக்களத்திற்கு சென்று நாம் ஒரு அனுமதியை பெறுவது அல்லது ஒரு ஆவணத்தை பெறுவதென்பது ஒரு குதிரை கொம்பாக மாறுகின்ற அளவிற்கு சிஸ்டம் அவ்வளவு மோசமாக இருக்கு. நானும் இங்கே பிரதேச ஒருங்கிணைப்பு குழுவினுடைய தலைவராக இருக்கின்றேன். ஒரு நிலம் இருக்கிறது, விவசாயம் செய்யக்கூடிய நிலம் என்று நம்பப்பட்ட நிலம், ஆனால் மேட்டு நிலமாக இருக்கின்றது, தொடர்ச்சியாக நஷ்டம். எனவே இந்த மேட்டு நிலத்தை விவசாய நிலம் அல்ல, இதை மேட்டு நிலமாக அறிவித்து விடுங்கள், நாங்கள் வேறு குடிபோவதற்காக ஏனைய பாவனைக்காக பயன்படுத்துகின்றோம் என்று ஒரு விவசாயி கேட்கிறார் என்றால், அந்த விவசாய நிலத்தை மேட்டு நிலமாக மாற்றுகின்ற அந்த செயல்முறைக்கு பல மாதங்கள் பல ஆண்டுகள் தேவைப்படுகின்றது. என்ன வகையான ஒரு நாட்டிலே நாம் வாழ்கிறோம் என்கின்ற மிக கவலையான விடயங்களாக இருக்கின்றன. இப்படி எல்லா துறைகளுக்கும் எல்லா அமைச்சையும் பற்றி நாங்கள் விலாவாரியாக பேச முடியும். சின்ன சின்ன விடயங்களை செய்வதற்குமாக நாம் எடுத்துக்கொள்கின்ற கால அவகாசம் அதிகமாக இருக்கின்றது. தாயினுடைய உறுதியை தன்னுடைய பிள்ளைக்கு மாற்றுவதாக இருந்தாலும் பல ஆண்டுகள் தேவைப்படும். அதை அதற்கான இடத்திற்கு சென்று பீல்டு ஆபீசர் சென்று லேண்ட் ஆபீசர் சென்று அவர்கள் எல்லோரும் பார்த்து அதனை பிஎல்சிக்கு அனுப்பி பிஎல்சியில் இந்த அப்ரூவல் வந்து என்று துண்டை வைத்துக் கொண்டு வருடக்கணக்காக மக்கள் காத்திருக்கிறார்கள். எனவே இந்த அரசாங்கத்தினுடைய அலுவலர்களினுடைய பணிகள் மிகவும் முறைப்படுத்தப்பட்டதாக இந்த நாட்டிலே இல்லை என்பது மிக முக்கியமான ஒரு விடயம். இப்படிப்பட்ட ஒரு சூழலில் தான் இப்பொழுதும் அரசு அலுவலர்களினுடைய சம்பள உயர்வு தொடர்பான போராட்டம் வந்திருக்கின்றது. 2 நிமிடங்களுக்கு முன்பு நான் இப்பொழுது ஒரு மெசேஜ் ஒன்று வந்தது. இன்றைய கேபினெட்டிலே ஒரு டிசிஷன் எடுக்கப்பட்டிருக்கிறது. இந்த கேபினெட் தீர்மானத்தின்படி இந்த போராட்டத்திற்காக அழைத்து இந்த போராட்டத்திற்கு வேலைநிறுத்த போராட்டத்தில் ஈடுபடாமல் இந்த நாட்டிற்காக நாம் உழைப்போம் என்கின்ற அடிப்படையில் சிறுவர்களினுடைய கல்வியையும் அதேபோன்று வைத்தியசாலையில் இருக்கின்ற நோயாளிகளினுடைய நலனையும் கருத்தில் கொண்டு இந்த இன்னொரு ஆர்ப்பாட்டத்திற்கு எந்த யூனியன் அழைத்தாலும் மக்கள் மத்தியிலே நாங்கள் மக்களுக்காக உழைக்கின்றோம் என்று நேர்மையாக இன்றைய 8ஆம் தேதி, நேற்றைய 8ஆம் தேதி, இன்றைய 9ஆம் தேதி ஆகிய இரு தினங்களிலும் பணிக்கு சென்றவர்களுக்கு ஒரு விசேடமாக அவர்களுக்கு ப்ரொமோஷன் கிடைக்கக்கூடிய வகையிலே கொமெண்டேஷன் சர்டிபிகேட் ஒன்றை அவர்களுக்கு வழங்குவதற்கான ஒரு தீர்மானத்தை இன்றைய தினம் கேபினெட்டிலே அதுமேல ஜனாதிபதி ரணில் விக்ரமசிங்க அவர்கள் எடுத்திருக்கின்றார்கள். எனவே இவ்வாறு ஒரு முறையற்ற விதத்திலே இந்த நாட்டிலே கல்வியையும் ஏனைய துறைகளையும் சீர்குலைக்கும் விதமாக அடிப்படையற்ற விதத்தில் இவ்வாறு ஆர்ப்பாட்டம் செய்பவர்களுக்கு எதிராகவும் அதே சமயத்தில் இந்த நாட்டை நேசிப்பவர்களுக்கு சார்பாகவும் அதிமேல ஜனாதிபதி அவர்கள் சற்று முன்னர் கேபினெட்டிலே எடுத்திருக்கின்ற இந்த தீர்மானத்திற்காக எமது ஜனாதிபதி ரணில் விக்ரமசிங்க அவர்களை நான் பாராட்டுகின்றேன். சிங்கப்பூரும் இவ்வாறுதான். லீ குவான் யூ அவர்கள் மேற்கு லண்டனில் அவருடைய படிப்பை முடித்துவிட்டு நாட்டிற்குள் வந்து அரசியலுக்குள் நுழைகிற போது அவரும் எதிர்நோக்கிய மிக முக்கியமான பிரச்சினை போராட்டமும் யூனியன்களினுடைய ஆர்ப்பாட்டமும் தான். அன்று அவருக்கு ஆலோசனை வழங்கிய பிரித்தானியாவினுடைய மிக முக்கியமான பொருளியல் நிபுணர் ஒரு விடயத்தை அவருக்கு சொன்னார். ஆர்ப்பாட்டங்கள் 3 வகைப்படும். உண்மையான பிரச்சனைகளை உண்மைக்குண்மையாக எடுத்துச் செல்கின்ற ஆர்ப்பாட்டம். 2வது, எந்த ஒரு அடிப்படை உண்மையும் இல்லாமல் 100% அரசியல் நோக்கங்களுக்காக நடக்கின்ற ஆர்ப்பாட்டம். 3வது விடயம், உண்மையான விடயமாக இருந்தாலும் தகுந்த தருணத்தில் அல்லாமல் அரசியல் தேவைக்காக அது மடைமாற்றப்பட்டு நடக்கின்ற ஆர்ப்பாட்டம். இலங்கையில் தற்போது நடந்து கொண்டிருக்கின்ற ஆர்ப்பாட்டத்தை நான் 3வது ஆர்ப்பாட்டமாகத்தான் நான் பார்க்கின்றேன். எனவே இந்த 3வது ஆர்ப்பாட்டம் என்பது உண்மையான விடயம். அரசு ஊழியர்களினுடைய சம்பளம் அதிகரிக்கப்பட வேண்டும் என்பதில் மாற்று கருத்து இல்லை. ஆசிரியர்களினுடைய சம்பளத்தை எடுத்து பார்த்தால் ஏனைய தேசங்களில் உள்ள ஆசிரியர்களினுடைய சம்பளத்தோடு ஒப்பிடுகிற போது இங்கே குறைவாக இருக்கின்றது. அதேபோன்று ஏனைய அரசு அலுவலகங்களிலும் பணிபுரிகின்றவர்களுடைய சம்பளம் குறைவாக இருக்கின்றது. நாங்கள் வங்குரோத்து நிலையில் இருந்து இப்போதுதான் மூச்சுவிடத் தொடங்கி இருக்கின்றோம். மூச்சுவிடத் தொடங்கி இருக்கின்ற இந்த சூழ்நிலையில் 25,000 சம்பளத்தை உயர்த்துங்கள் என்று கோரிக்கை விடுப்பது எல்லாம் மிகவும் அபத்தமான ஒன்று. எனவே இந்த நாட்டினுடைய போக்கிற்கு ஏற்ற விதத்தில் நாம் செல்ல வேண்டும். இந்த ஆர்ப்பாட்டம் நடத்துகின்றவர்கள் இலங்கையினுடைய ஆர்ப்பாட்ட வரலாற்றை நீங்கள் எடுத்து பார்த்தால் 1988 நடந்த நாடளாவிய ரீதியில் நடைபெற்ற ஆர்ப்பாட்டங்கள் இருந்து அதற்கு முன்பு ஒரு தனியார் பல்கலைக்கழகத்திற்கு நிலம் ஒதுக்கீடு செய்வதிலே இந்த ஜேவிபியினர் ஏற்படுத்திய ஆர்ப்பாட்டம் வரையிலும் எல்லாவற்றையும் நாம் பார்த்தால் ஒரு அரசியல் நோக்கத்தை தவிர வேறு காரணங்கள் இல்லை. எனவே உண்மைக்குண்மையாக உழைக்கின்ற அரசு பணியாளர்கள் 15 லட்சம் பேர் இருக்கின்றார்கள். திரைசேரியினுடைய செயலாளர் மிக அழுத்தம் திருத்தமாக சொல்லியிருக்கின்றார். வெட்வரியை 18% இருந்து 21% கூட்டினால் மட்டும்தான் இவர்கள் கேட்கின்ற இந்த சம்பள அதிகரிப்பை செய்ய முடியும். அல்லாவிட்டால் 2025 பட்ஜெட்டில் நிச்சயமாக சம்பள அதிகரிப்பை நாம் உறுதிப்படுத்த முடியும். அதுவரையிலும் ஒத்துழையுங்கள் என்று கூறியிருக்கின்றார். எனவே இவற்றினை கருத்தில் கொண்டு சகல மக்களும் அன்று நான் கல்வி அமைச்சர் சொன்ன ஒரு விடயத்தை கேட்டேன். போராட்டம் நடைபெற்ற போது இலங்கையில் யுத்தம் நடைபெற்ற போது கூட வடக்கு கிழக்கு பகுதிகளிலே புலிகளினுடைய கட்டுப்பாட்டில் இருந்த பகுதிகளில் கூட எந்த ஒரு ஆர்ப்பாட்டத்தையும் விடுதலை புலிகள் தோண்டவில்லை. தேவை. எனவே கல்வி கல்வியாக இருக்கட்டும், கல்வியின் மூலமான வளர்ச்சி மட்டும்தான் ஒரு தேசத்தை கட்டியெழுப்பும், ஒரு இனத்தை கட்டியெழுப்பும் என்ற நம்பிக்கை அவர்களிடம் இருந்தது என்பதை கல்வி அமைச்சர் அவர்கள் சுட்டிக்காட்டியிருந்தார். எனவே அடிப்படையற்ற விதத்தில் இந்த யூனியன்கள் என்று சொல்லப்படுகின்ற அரசியல் பின்புலத்தோடு இயங்குகின்றவர்களினுடைய பின்னால் சென்று இந்த நாட்டை நாசப்படுத்த வேண்டாம் என்று இந்த ஆர்ப்பாட்டத்தில் ஈடுபடுபவர்களிடம் நான் விரைவாக கேட்டுக்கொண்டு விடைபெறுகிறேன். நன்றி.
ஸ்தூதி கர்மந்துமா. மீலங்கட்ட கரு வசந்தயாப்பா பண்ணால் கர்மந்துமா ஒத்துமாட்ட மினித்து பகலோக காலத்தில்.
Thank you very much giving me this opportunity, Honorable Presiding Member. First of all, I would like to take this opportunity to appreciate that the amendment regarding the Section 9, Section 18 and Section 33. But I must mention in this very important opportunity regarding that when we come close to the election time period, we know what will happen. The most of the governing parties, that they used to misuse media coverage. So in this time, I will appreciate that this amendments, but the dangerous is that when we come to the election, so we will realize that the exact thing. That is why I am asking presiding member that we need to enrich, we need to grow this industry, especially regarding this telecommunication sector. Actually, those days we had a different problems regarding that the QR system, but they made a very important system regarding the fuel distribution. I think most of our sections, we need growth. That is why we need such a very highly improved telecommunication system. That is not limited to the only this telecommunication sector, but agriculture sector and different types of sectors that need highly improved technical system. මේ ටෙක්නිකලි වර්ධනය වෙච්ච අවස්ථාවන් අපේ රටේ බොහෝ අවස්ථාවන්ට ගැළපීමේ අඩුවක් නිසා තමයි අපට සිද්ධ වෙලා තිබෙන්නේ. ඇත්තටම අඩු දියුණු තත්ත්වයේ පසුවීමද. ඒ නිසා මම විශ්වාස කරනවා මේ පනතේ මේ සංශෝධන හරහා උත්සාහ කරන්නේ ඇත්තට අසෙම සැබවින්ම මේ රටේ ටෙලිකමියුනිකේෂන් කියන ඉන්ඩස්ට්‍රිය එක ඩිවලප් කිරීම සඳහා රජයක් විදියට ගන්න උත්සාහයේදී අත්වසේම විපක්ෂය වුණත් අපි මේ වෙලාවේ කියන්න කැමති රට අත්වසේම ආර්ථික අර්බුදයක් ඉන්න වෙලාවේ අපට අවශ්‍ය වෙන්නේ ප්‍රධාන වශයෙන්ම මෙන්න මේ තාක්ෂණික විභවතාවයන් පුළුල් කිරීම හරහා මේ රටට ඩොලර් ඇදීගෙන ආදායම් ජනනය වන කර්මාන්ත පුළුල් කිරීමේ අවශ්‍යතාවය දැඩි ලෙස තිබෙනවා. ඒ නිසා අපි මේක අවස්ථාවක් කරගන්නවා. එක පැත්තකින් විපක්ෂයේ විදියට බොහොම සාධනීය විදියට සමහර ප්‍රතිසංස්කරණ දිහා දකින්ද අපි කිසිසේත්ම අසාදු සිතින් මේ වගේ දිහා බලන්නේ නැහැ. අපි දන්නවා මේ වෙලාව අපි හැම සියලු දෙනාම එක් වෙලා මේ රටේ ජයග්‍රාහී ආර්ථිකයක් දක්වා ගමන් කරන වපසරියකට ගොනු විය යුතුයි. ඒ නිසා අපි මේ වෙලාව අපි සලකන්නේ හැම පැත්තකින්ම මේ රටේ ආර්ථික වෘද්ධිය පුළුල් කිරීමට මේ තාක්ෂණය හැම පැත්තෙම පුළුල් කළ යුතුයි. එතෙන්දී අපි කියන්නට ඕනේ මේ තාක්ෂණය පුළුල් කිරීමේ ක්‍රියාවලිය ටෙලිකමියුනිකේෂන් සෙක්ටර් එකෙන් එහාට ගියාට පස්සේ අපි දකිනවා කෘෂිකාර්මික ශේෂ්ත්‍රය ගත්තත් තාක්ෂණික විප්ලවයක් එහි සිද්ධ වෙන්න ඕනේ. ඒ වගේම තමයි අධ්‍යාපන ශේෂ්ත්‍රය ගත්තත් එහි මේ නව තාක්ෂණයන් විප්ලවීය ආක්‍රමණයන් ග්‍රහණය කරගෙන මේ රටේ පාසල් ශිෂ්‍යවන්ට පමණක් නෙමෙයි විශ්වවිද්‍යාල මේ විදිහට මේ රටේ සියලු ශේෂ්ත්‍රවලට නවීන තාක්ෂණය ඒකාබද්ධ කර ගැනීම අවශ්‍යතාවය වෙසෙසින්ම තිබෙනවා. ඒ නිසා රජය මේ විදිහට තාක්ෂණික විප්ලවයක් ඩිජිටල් තාක්ෂණයේ පමණක් නෙවෙයි නැනෝ තාක්ෂණයේ පමණක් නෙවෙයි ලෝකයේ අද විශාල වශයෙන් තාක්ෂණික ජයග්‍රහණයක් කරන වෙලාවේ ඉන්දියාව හඳ අල්ලන වෙලාවේ අපට ඇත්ත වශයෙන්ම ඉන්දියාවේ වෙළඳපොළවත් ආක්‍රමණය කිරීමට තබා එය යම් කොටසක් අපිට අත්පත් කර ගැනීමට අපි තාක්ෂණය ප්‍රවර්ධනය කර ගැනීමට නොහැකි වී තිබෙනවා කියන එක කනගාටුවෙන් උනත් කියන්න වෙනවා සභාපතිතුමනි. අතවසෙම අපි දන්නවා මේ පහුගිය කාලේ ගත වුණේම මේ රටේ මූල්‍ය අර්බුදයෙන් පීඩා විඳිපු රටක ඒ මූල්‍ය අර්බුදයේ කොහොමද අපේ පැත්තට ඒ මූල්‍ය අර්බුදය විශ්වලාගෙන ආශිර්වාදයක් කොට සලකලා අපි කොහොමද මේ අර්බුදය අතර රිදී රේඛාව මතු කරගන්නේ කියන එක තමයි අපට තිබුණ අර්බුදයේ අභියෝගය කියන එකයි මගේ නම් විශ්වාසය. නමුත් සභාපතිතුමනි, පහුගිය කාලේ මේ රිදී රේඛාව මතු කරගන්නවා වෙනුවට සිදු වුණේම මේ අර්බුදයේ පෙන්වමින් මෙය පෙන්වමින් ආණ්ඩුව උත්සාහ කළේම අර්බුදය අර හිඟන්නගේ තුවාලේ වගේ පෙන්න පෙන්න දිගින් දිගටම අර්බුදේ විකුණංගන විකුණාගෙන කෑම තමයි කියන එක අපට මේ වෙලාව මතක් කරන්න වෙනවා. අතවසෙම මේ මැතිවරණයක් ආසන්න වෙන වෙලාවකදී මූල්‍ය අර්බුදයකට අවදානමකට ඇවිල්ලා තියෙන වෙලාවකදී ජනතාව අවිශ්වාසයෙන් ජුගුප්සා ජනක විදියට ආණ්ඩුව දිහා බලන වෙලාවකදී රජයක් විදියට කල්පනා කරන්න ඕනන්නේ මේ ආණ්ඩුවට ජනවර්ම පිළිබඳ ගැටලුව පරපතල විදියට තියෙන නිසාවෙන් ජනතාවට තීන්දුවක් ගැනීමට අවස්ථාව සලසා දීම තමයි කළ යුතුව තිබුණේ. නමුත් ආණ්ඩුව සිදු කළේ ඒ ජනතාවරම හැම විටම හිතාමතාම චේතනාත්මකව කල් දැමීම වෙනුවෙන් ගත්ත උත්සාහයන් අපි දැක්කා. අපි දැක්කා පහුගිය දවසේ ශේෂ්ඨාධිකරණයට ගෙනියවුවා වසර 5ද වසර 6ද ජනාධිපතිවරයාගේ දුර කාලය කියලා. ඇත්තටම එක පැත්තකින් අර සමහර Facebook වල සටහන් දාලා තියෙනවා නිකන් දුන්න ඒ බූරුවාගේ දත් ගණන් කරන්නටත් යන ආණ්ඩුවක් මේ ආණ්ඩුව කියලා. ඇත්තටම ශේෂ්ඨාධිකරණය ඉතා පැහැදිලිව 2018 නඩුකරයකින් ප්‍රකාශයට පත් කරලා තිබෙනවා. ඉතාම ප්‍රවේශමෙන් අධ්‍යයනය කරලා ජනාධිපතිවරයාගේ දුර කාලය අවුරුදු 5කින් සීමා වෙනවා කියලා. එතකොට අපි දන්නවා ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාවේ 32 වගන්තියේ ඉතා පැහැදිලිව ප්‍රකාශ කරනවා ජනාධිපතිවරයා ජනතාව විසින් තෝරාපත් කරගන්න ලබන අතර 5 අවුරුදු කාලයකට දුරේ දරන්නේ කියලා. දැන් මේක විශ්වාස කරන්නේ නැතිව ශේෂ්ඨාධිකරණයට ආණ්ඩුවෙන් කියපු කණ්ඩායම ඉතා ප්‍රබල විදියට ශේෂ්ඨාධිකරණය පරාජයට පත් කළ දැම්මා. දැන් කරන්න තියෙන දේ වෙනුවට ඇයි මේ වෙනත් මගක යන්නේ කියන එකයි මේ අධිකරණයේ කාලය, රටේ කාලය, ජාතියේ ධනය විනාශ කරන්නේ ඇයි කියන එකයි අපිට තියෙන ප්‍රශ්නය. සභාපතිතුමනි, අපි දන්නවා මේ මැතිවරණයක් ප්‍රකාශයට පත් කළ තියෙනවා පළාත් පාලන මැතිවරණය. ඒ පළාත් පාලන මැතිවරණය ප්‍රකාශයට පත් කරලා තියෙන වෙලාවේ ඉතා පැහැදිලිව සභාපතිතුමනි මහනගර සභා අච්චා පනතේ 286 ආවගන්තියේ සඳහන් කරනවා, නගර සභා අච්චා පනතේ 184 ආවගන්තියේ සඳහන් කරනවා, ප්‍රාදේශ සභා අච්චා පනතේ 93 වගන්තියේ සඳහන් කරනවා. ඉතා පැහැදිලිව මේ වගන්ති තුනේම සඳහන් කරනවා පළාත් පාලන මැතිවරණය ප්‍රකාශයට පත් කරලා තියෙන වෙලාවේ ඒ පළාත් පාලන ආයතනයේ ප්‍රාදේශ සභා නගර සභාව වෙන්න පුළුවන්, එහෙම නැත්නම් මහනගර සභාව වෙන්න පුළුවන්, එහි බලය පැවරෙන්නේ ඒ පරිපාලන බලධාරියා වෙතයි කියලා ඉතාමත්ම පැහැදිලිව සඳහන් කරලා තියෙනවා. ඒ වගේම සභාපතිතුමනි, ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාවේ 104 ඒ වගන්තියේ ප්‍රකාශ කරලා තිබෙනවා මැතිවරණයක් ප්‍රකාශයට පත් කරාට පස්සේ ඒ මැතිවරණ කොමසාරිස්වරයාට ඒ වගේම තමයි මැතිවරණ නීතියට යටත්වයි රට ක්‍රියාත්මක විය යුත්තේ කියන එක පැහැදිලිව සඳහන් කරලා තියෙනවා. එතකොට සභාපතිතුමනි, මේ ආකාරයට නීතිය ඉතා පැහැදිලිව විස්තර කරලා තියෙද්දී මධ්‍යම පළාතේ ආණ්ඩුකාරවරයා දකුණු පළාතේ ආණ්ඩුකාරවරයා අපි සාබැලුව අපි දන්නේ නැහැ අනිත් පළාත් සභාවල තත්ත්වය මොකද්ද කියලා හරියටම. නමුත් ඉතා පැහැදිලිව මධ්‍යම පළාතේ ආණ්ඩුකාර ලලිත් ගමගේත්, ඒ වගේම තමයි දකුණු පළාත් සභාවේ ආණ්ඩුකාර ලක්ෂ්මන් ඤාපත් මේ දෙන්න හිතුවක්කාර දඩබ්බර විදිහට පළාත් පාලන ආයතනවල බලධාරීන්ට ලිපි යොමු කරනවා. මට ආරංචියක් ලැබිලා තියෙනවා ගරු සභාපතිතුමනි, හෙට උදෑසන 11ට මහනුවර ඒ ආණ්ඩුකාරවරයා මධ්‍යම පළාතේ ආණ්ඩුකාර ලලිත් ගමගේ ලියුමක් යවලා තිබෙනවා පළාත් පාලන ආයතනවල පරිපාලන නිලධාරීන්ට, ලේකම්වරුන්ට, ලේකම්වරියන්ට ඒ පළාත් සභා කාර්යාලයට, එහෙම නැත්නම් ආණ්ඩුකාර කාර්යාලයට පැමිණෙන්න කියලා. ඔහු මොකද්ද මේ කියන්න උත්සාහ කරන්නේ? ඔහු ලිඛිතව දන්වලා තිබෙනවා ගරු සභාපතිතුමනි මේ පළාත් පාලන ආයතනවල බලය පැහැදිලිව ඒ පරිපාලන බලධාරීන්ට තියෙද්දී ඔහු ප්‍රකාශ කරනවා ඔහු පත්කිරීමක් කරලා තිබෙනවා ආණ්ඩුකාරවරයාගේ සම්බන්ධීකරණ නිලධාරියෙක් පත් කරනවා අර සෑම පළාත් පාලන ආයතනයකටම මේ පළාත් පාලන ආයතන වලට මේ වගේ අනීතික පත්කිරීම් කරන්නේ කා වෙනුවෙන්ද සභාපතිතුමනි මේ පත්කිරීම් කරන්නේ වෙන කවුරුවත් වෙනුවෙන් නෙවෙයි ඔහු පත් කරන්නේ ගිය සැරේ පළාත් පාලන ආයතන ඡන්දයට දාපු අපේක්ෂකයෝ තමයි මේ විදිහට පත්කිරීම කරන්නේ සභාපතිතුමනි පළාත් පාලන ආයතනයකට දාපු අපේක්ෂකයෙකු ප්‍රවර්ධනය කරන්න බෑ කියලා මේ නීතිය ඉතා පැහැදිලි කියලා තියෙද්දි ලලිත් ගමගේ නීතිඥෙක් වෙලා හිතුවක් කර දඩබ්බර තීරණ ගන්නවා නම් ඔබ මධ්‍යම බලද්ද මහජන තවගේ ඡන්දයෙන් බලයට ආපු කෙනෙක් නෙවෙයි ලලිත් ගමකට කියනවා tamun බලයට ආවේ ජනාධිපතිවරයාගේ අනුහසින් නම් අනුප්‍රාප්තික ජනාධිපතිවරයෙක්ගේ පිහිටෙන් ඉන්න ඔබට මේ විදිහට තක්කඩි වැඩ කරන්න අපිට තියන්නේ නැහැ ඔබට පුළුවන් කමක් නැහැ පළාත් පාලන ආයතනවල දේපල පළාත් පාලන ආයතනවල වාහන පළාත් පාලන ආයතනවල ඉන්ධන පාවිච්චි කරන්න ඉඩ හරින්න ඔබට උසස් වීම කරන්න බෑ ඒ පළාත් පාලන ආයතනවලට ඒ පළාත් පාලන ආයතනවලට අපේක්ෂකක විදිහට ගියසරේ පත් කරපු අයව නම් කරන්න බෑ ඒ නිසා ගරු සභාපතිතුමනි නීතිය ඉතා පැහැදිලිව ප්‍රකාශ කළා තියෙද්දි යම්කිසි අපේක්ෂකයෙකු ප්‍රවර්ධනය වෙන විදිහට කිසියම් විදියකට විධායක ක්‍රියාවක් සිද්ධ වෙනවා නම් ඒක ඉතාමත්ම වැරදි සහගත ක්‍රියාවක් කියන එක අපි කියන්න ඕනේ ගරු සභාපතිතුමනි ඒ විතරක් නෙමෙයි මධ්‍යම පළාතේ ආණ්ඩුකාරවරයා ගැන කියන්නේ මොකද මමත් සම්බන්ධීකරණ කමිටුවට යන නිසා අපිට පේනවා සමහර පළාත් පාලන ආයතනවල ගිය සැරේ ඡන්දයට දාපු අය සම්බන්ධීකරණ කමිටුවලට ගෙන්නනවා සම්බන්ධීකරණ කමිටුවලට ගෙනල්ලා මුල් පුටුවල ඉඳවලා අර විමධ්‍යගත මුදල් බෙදෙන ඒවා පිළිබඳවත් රටේ ප්‍රබල අර සම්බන්ධීකරණ කාර්යාලවලට කමිටුවලට එන ප්‍රශ්න විසඳන නියාවෙන් අර පළාත් පාලන ආයතනවල අපේක්ෂකයන් ප්‍රවර්ධනය කිරීම වෙනුවෙන් චේතනාත්මකව හිතාමතාම මධ්‍යම පළාත් සභාවේ ආණ්ඩුකාරවරයා ක්‍රියා කරනවා ඒ නිසා දැඩි පිළිකුලෙන් ප්‍රතික්ෂේප කරනවා මේ මුරණ්ඩු ක්‍රියාව ඒ නිසා මධ්‍යම පළාතේ මහනුවර රටේ මිනිස්සු කවුරු හරි හිතනවා නම් මේ අය කොනටන් දන්න පුළුවන් කියලා අපි ආණ්ඩුකාරවරයාට කියනවා tamun koi tarang usa unath නීතරට කොටයි කියනක මම මතක් කරනවා ඒ නිසා අපි කියනවා ඉදිරියේදී අධිකරණේ හරහා මේ සම්බන්ධයෙන් අපිට සිද්ධ වෙන කටයුතු කරන්න සභාපතිතුමනි ඒ නිසා අපි ඔහුට කියනවා පාර්ලිමේන්තුවේදී මෙන්න මේ විදියට ගරු සභාපතිතුමනි කවුරු හරි හිතනවා නම් Tamanta ආණ්ඩුකාර தත්ත්වේ පාවිච්චි කරලා ගන්න පුළුවන් මේ වගේ ප්‍රමෝට් කරන්න උසස් කරන්න තනතුරු දෙන්න පුළුවන් කියලා හිතනවා නම් යම්කිසි පළාත් පාලන ආයතනයකට අපේක්ෂකයෙක් විදිහට දාපු කෙනෙක් මම කියනවා සභාපතිතුමනි එයට ඉඩ දෙන්න පුළුවන්කමක් ඇත්තේ නැහැ මේක වැරදි පූර්වාදර්ශයක් මේ පූර්වාදර්ශය ඉදිරි කාලේ ක්‍රියාත්මක වුණොත් මේ රටේ ජනතාවරමට මේ රටේ ජනතාවගේ ඇස්වලට වැලි ගහන්න දෙන්න පුළුවන්කමක් නැහැ
මිනිත්තු දෙකක කාලයක් තියෙන ඔබතුමාට
ඒ වගේම ගරු සභාපතිතුමනි ඔබ දන්නවා මධ්‍යම පළාතේ ආණ්ඩුකාරයවරයාට අපි කියනවා මේ මධ්‍යම පළාතේ සැබෑ ප්‍රශ්න තමන් හඳුනාගන්න ඕනේ සැබෑ ප්‍රශ්න වෙනුවෙන් තමන්ට මූණ දෙන්න පුළුවන් වෙලාවක් ඇවිල්ලා තියෙනවා අපි දන්නවා මධ්‍යම පළාතේ ප්‍රධාන වශයෙන්ම අද වෙනකොට සේවා ව්‍යවස්ථාවක් අනුමත කරන්නේ නැතිව අපේ ග්‍රාම නිලධාරි මහතුරු විශාල අර්බුදයකට පත් වෙලා තියෙනවා මේ මධ්‍යම පළාතේ ග්‍රාම නිලධාරිවරු වගේම තමයි ලංකාවේ ග්‍රාම නිලධාරිවරුන්ගේ ප්‍රශ්නට ආණ්ඩුකාරවරුන්ට ඇයි ජනාධිපතිවරයාගේ ඇස්සරින්න පුළුවන්කමක් නැත්තේ මේ තමන්ට ලැබිලා තියෙන මේ මස්කට කන වෙලාවේ ආණ්ඩුවට මේ වගේ අයතු විදියට කත් අදින්න එපා කියලා අපි කියන්නේ ඒ වගේම අපි කියනවා අපි දන්නවා මේ වෙනකොට අර ගුරු විදුහල්පති ප්‍රශ්නයත් එක්ක තුනෙන් එකක වැටුප් පැටි කිරීමක් පමණක් ලබා දීම තුලින් ඒ ගුරුවරු විදුහල්පතිවරු ප්‍රශ්නයකට මුල් වෙලා තියෙනවා ඒ නිසා මධ්‍යම පළාතේ මේ සම්බන්ධයෙන් ඔබට කටයුතු කරන්න වගකීමක් තියෙද්දි පත්කිරීම් කරන්නේ අර පළාත් පාලන ආයතනවල ඉතුරුලා තියෙන අන්තිම රුපියලත් දේශපාලන න්‍යාය පත්‍රවලට වැය කරන්න නේද මේකද ප්‍රජාතන්ත්‍රවාදය කියලා කියන්නේ කරු සභාපතිතුමනි ඒ වගේම අපි ඔබතුමාට කියනවා ඔබතුමා දන්නවා හාරිස් පත්තුගේ නාසරේ මට කියනවා මේ හලීම්ම ඇමතුමා මීට මොහොතකට කලින් බාර් ලයිසන් මේ වෙනකොට 11ක් දීලා තිනවා කියලා කල්පනා කරන්න බලන්න සභාපතිතුමනි, මේ වගේ දළදා වහන්සේ වැඩවසන කරන භූමියක මේ වගේ දිගනද හාරිස්පත්වයේද පොත්තපිටියේද මේ හැමතැනම බාර් ලයිසන් දෙනකොට කිසිම ජුගුප්සාවක් නැතුව දෙනකොට ආණ්ඩුකාරවරු මුනිවත රකිනවා. ඒ නිසා මේවට කතා කරන්නේ අපි කියනවා ගරු සභාපතිතුමනි, අර පේරාදෙණිය විශ්වවිද්‍යාලයේ ඒ විශ්වවිද්‍යාල අනධ්‍යයන සේවක මණ්ඩලය අර්බුදයකට ලක් වෙලා ඉන්නවා. ඒ අර්බුදය නිසා අද වෙනකොට ඒ විශ්වවිද්‍යාල ශිෂ්‍යයන්ට අධ්‍යාපන කටයුතු කරන්න බැරි වෙලා තියෙනවා. ඒ නිසා අපි කියනවා සභාපතිතුමනි, අර විශ්වවිද්‍යාල සේවක අනධ්‍යයන කාර්ය මණ්ඩල ප්‍රශ්නය අවධානයට ගන්න ආණ්ඩුකාරුණ්ඩු වමනාවක් හැකියාවක් ඕනගමක් නැහැ. තැපැල් දෙපාර්තමේන්තුව දින මහත්්‍ය බලාතේ මේ තැපැල් කාන්තෝරුව ඉල ඉන්න වැඩ කරන ඒ අනියම් සේවකයෝ, తాවකාලික සේවකයෝ ස්ථිර කිරීමේ නොමැති ප්‍රශ්නයත් එක්ක ඒ අය ලොකු අර්බුදයක ලක් වෙලා තියෙනවා. මේ తాවකාලික පත්වීම් ලබලා තියෙන සෑහෙන කාලයක් දුක් විඳින මේ අය වෙනුවෙන් ආණ්ඩුකාරුන්ට කතා කරන්න කිසිම හෘදාවක් ඇත්තේ නැහැ. ඒ වගේම ගරු සභාපතිතුමනි, ඔබතුමා දන්නවා මේ වෙනකොට ඇත්තම මේ ග්‍රාම නිලධාරි මහත්තුරුන් හම් වෙන්නේ ගමන් වේදම රුපියල් 600යි. ඒ අය ඉල්ලනවා අඩු ගානේ පැට්‍රල් ලීටර 20ක් දෙන්න කියලා ඉල්ලනවා. බොහොම අහිංසක ඉල්ලීමක් කරන්නේ. මම කියන්නේ මේ කට්ටියට පළාත් පාලන ආයතන වලට ආණ්ඩුකාර සම්බන්ධික නිලධාරිවරු පත් කරන්න පුළුවන්. හැබැයි සංවර්ධන නිලධාරිගේ ප්‍රශ්නේ, ග්‍රාම නිලධාරිවරුන්ගේ ප්‍රශ්නේ, තැපැල් දෙපාර්තමේන්තුවේ නිලධාරිගේ ප්‍රශ්නේ මේ එක්කටවත් නම් උත්තර දෙන්න පුළුවන්කමක් ඇති වෙලා
නැහැ.
ඒ නිසා සභාපතිතුමනි, මේ අධ්‍යාපන විෂයයක් තියෙන ආණ්ඩුකාරවරයාට විශාල පාසල් ප්‍රමාණයක් තියෙනවා. අර ගෞතම විද්‍යාලයේ මහනුවර ඒක ඇවිල්ලා ගඟට කඩාගෙන වැටෙන්න අවදානමක තියෙනවා. ඒ වගේම තමයි කැප්පැටිපොල ඉස්කෝලෙන් ගත්තාම පාසල් තියෙන හැම එකක්ම වගේ නගරේ මැද තියෙනවා කූඩු ගහලා තියෙන්නේ. ඒ නිසා මේ දරුවන්ගේ අධ්‍යාපනය පිළිබඳව අර කියන නිලධාරිගේ ප්‍රශ්නේ පිළිබඳව විමධ්‍යගත මුදල් කොල්ල කණ්ඩ දීලා තියෙනවා. සභාපතිතුමනි, අපි මහනුවර සහ මධ්‍යම පළාතේ නෙවෙයි මෙරටේ ජනයාට කියනවා පොදුවේ විමධ්‍යගත මුදල් සියලු පාර්ලිමේන්තු මන්ත්‍රීවරුන්ගෙන් උදුරගෙන ආණ්ඩු පක්ෂයට කත්තදින කණ්ඩායමට දීලා තියෙනවා. ඒවට ආණ්ඩුකාරණු කතා කරන්නේ නැහැ. ඒ නිසා කවුරු හරි හිතනවා නම් මේ බදු ගෙවන මහජනතාවගේ සල්ලි වලින් විමධ්‍යගත මුදල් බෙදලා ඊළඟ ආණ්ඩුවක් බිහි කරන්න හිතනවා නම් මේ විමධ්‍යගත මුදල් දෙනේවා ගන්නට අරගෙන මේ ආණ්ඩුව කුජීත කරන්න ඡන්දේ විරුද්ධව පාවිච්චි කරන්න කියන ඉල්ලීම කරමින් මියාඩල ඔබ ස්තුතිය ඔබතුමාට.
ස්තුතියි ගරු මන්ත්‍රීතුමා.